समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां अमृतचंद्राचार्य भगवान 47 शक्तिनुं वर्णन करे छे, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। 47 શક્તિ પૈકી આપણે 35 શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે અને 36મી શક્તિનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે। 36મી શક્તિ અભાવ ભાવ શક્તિ। 36મી શક્તિ કે જેમાં નહીં વર્તતા, નહીં પરિણમતા, નહીં ભોગતા એવા પર્યાયના ઉદયરૂપ અભાવ ભાવ શક્તિ, એટલે વર્તમાનમાં જે પર્યાય નથી એ બીજા સમયે ઉદયરૂપ થાય છે, એટલે કે ઉત્પન્ન થાય છે એવી આ અભાવ ભાવ શક્તિ। આની પહેલા 35મી શક્તિમાં આપણે ભાવ અભાવ શક્તિમાં એમ આપણે સમજ્યા કે જે વર્તમાન વર્તતી જે પર્યાય છે એ પર્યાયનો બીજા સમયે અભાવ થાય છે, એટલે બીજા સમયે જ્યારે એ પર્યાયનો અભાવ થાય છે તો કાંઈ શૂન્યકાશ નથી થઈ જતો, પણ આ અભાવ ભાવ શક્તિને કારણે જે વર્તમાનમાં પર્યાય ન હતી તે પર્યાય ઉદયરૂપ થાય છે, એટલે આ એવી આ અભાવ ભાવ શક્તિ છે। આ શક્તિ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ કરેલ વિસ્તાર આપણે સમજ્યા છીએ, પ્રવચન રત્નાકર ભાગ 11મો, એમાં કેટલાક અંશો આપણે કર્યા છે, હવે શેષ અંશો આજે લઈએ। પારા નંબર 165 ઉપર ચોથા પેરેગ્રાફમાં એક પ્રશ્ન ના ઉત્તરમાં ગુરુદેવે સમજાવ્યું કે નિમિત્ત હોય, નિમિત્ત ન હોય એમ નહીં, નિમિત્ત છે। કોઈએ પ્રશ્ન કર્યો કે નિમિત્ત કાંઈ ચીજ જ નથી, નિમિત્તનું કાંઈ જ નહીં, ત્યારે કહ્યું કે નિમિત્ત છે, નિમિત્ત હોય પણ તેનાથી કાર્ય નિપજે છે એમ નથી। અને પછી પંડિત ફૂલચંદજીએ ખાણિયા ચર્ચામાં જે વાત કરી હતી એ વાત પણ લીધી, સામે શંકાકાર પંડિતોનું કહેવું એમ હતું કે ચાર ઘાતી કર્મોનો નાશ થવાથી કેવળ જ્ઞાન આદિ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે, અને પંડિત ફૂલચંદજીએ એમાં એમ કહ્યું કે ચાર ઘાતી કર્મનો નાશ કયો, એટલે એમાં તો ચાર ઘાતી કર્મ છે એની પર્યાયનો નાશ થાય છે, અરે એમ થતાં તેની અકર્મરૂપ દશા થાય છે, એટલે કે કર્મની અકર્મરૂપ દશા થાય છે। હવે પર્યાયનો નાશ થયો અને કર્મરૂપ દશા હતી એની અકર્મરૂપ દશા થઈ, એટલે એમાં તો પર્યાયનો વ્યય થયો, તો એવા અકર્મરૂપ દશામાંથી કેવળ જ્ઞાન આદિ જીવની પર્યાય પ્રગટ કેવી રીતે થાય, એટલે કે ન થાય। કેવળ જ્ઞાનની પર્યાય જે કર્મરૂપ પર્યાય હતી કે અકર્મરૂપ થઈ તો એમાંથી પ્રગટ થાય કે જીવને પોતામાંથી પ્રગટ થાય, એટલે ગુરુદેવે કહ્યું કે ભાઈ વિશેષ ચિંતન મનન કરી યથાર્થ નિર્ણય કરવો જોઈએ। એ તો નિમિત્ત કહેવાય જે ચાર ઘાતી કર્મનો નાશ થયો અને અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ થયું, તો એવું એ નિમિત્ત કહેવાય। પણ નિમિત્ત કઈ ઉપાદાનનું કાર્ય કરે છે એમ નથી. ઉપાદાનનું કાર્ય કરવામાં નિમિત્ત કાંઈ જ કરતું નથી. નિમિત્ત પોતાનું કાર્ય કરશે કે પછી ઉપાદાનનું કાર્ય કરશે? એવું જ આગળ બીજું ઉદાહરણ આપીને વધારે સ્પષ્ટતા કરે છે. ગુરુદેવ કહે છે અહીંયા પાના નંબર 165 ઉપર પાંચમા પેરેગ્રાફમાં કે જ્ઞાનની પર્યાયમાં હાનિ કે વૃદ્ધિ થાય, જ્ઞાનની પર્યાયમાં હાનિ કે વૃદ્ધિ થાય તે પોતાની તત્કાલીન પર્યાયની યોગ્યતાથી થાય છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મનું નિમિત્ત હો તો ભલે હોય, પણ નિમિત્તથી એટલે જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. દ્રવ્યની શક્તિમાં જ એવું સામર્થ્ય છે કે નવી અપૂર્વ પર્યાય પ્રગટ થાય. કર્મના અભાવથી થાય એમ નહીં. કર્મ કર્મમાં રહ્યા એટલે કર્મનો અભાવ થયો એ નિમિત્ત છે, પણ જે જીવની પર્યાય પ્રગટ થઈ, જે જ્ઞાનરૂપે નવી પર્યાય પ્રગટ થઈ, એ તો આત્માનું એવું સામર્થ્ય છે, દ્રવ્યમાં એવું સામર્થ્ય છે કે જેને કારણે નવી અપૂર્વ પર્યાય પ્રગટ થાય. અપૂર્વ એટલે પૂર્વે ન હતી એવી પર્યાય પ્રગટ થાય. પૂર્વની પર્યાય છે એનો વ્યય થાય છે અને એવી શક્તિ પણ આત્મામાં પડી છે. ભાવ અભાવ શક્તિ 35મી શક્તિ આપણે જે કરી એમાં એ વાત આવી કે જે પર્યાય છે એ પર્યાય એક સમયની છે, એ પરિણામ એક સમયના છે, અને પછી એ પરિણામ લંબાઈને બીજા ત્રીજા સમય સુધી પહોંચતા નથી. પછી એનો વ્યય થાય છે અને એવો વ્યય થવાનું કારણ શું છે? તો કે ભાવ અભાવ શક્તિ છે. અને હવે અહીંયા એમ કહે છે કે એવો વ્યય થયા પછીથી બીજા સમયની અંદર જે પૂર્વે ન હતી એવી અપૂર્વ પર્યાય પ્રગટ થાય છે તો એ અભાવ ભાવ શક્તિને કારણે પ્રગટ થાય છે. વર્તમાનમાં જે પરિણામ નથી, વર્તમાનમાં જે ભાવ નથી, વર્તમાનમાં જે પર્યાય નથી, એ હવે પછીના બીજા સમયે પ્રગટ થાય છે એટલે અભાવ ભાવ શક્તિના કારણે તે પ્રગટ થાય છે. પૂર્વની પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ બીજા સમયમાં થાય છે. પહેલા સમયમાં જે પર્યાય હતી એને આપણે એક પર્યાયને બીજા સમયમાં પૂર્વની પર્યાય કહીએ છીએ, એટલે એ પૂર્વની પર્યાયનો વ્યય બીજા સમયમાં જ્યારે થાય છે તો એ ભાવ અભાવ શક્તિને કારણે વ્યય થાય છે, પણ એ જ વખતે અભાવ ભાવ શક્તિને કારણે નવી પર્યાય પ્રગટ થાય છે. એટલે કે જે વર્તમાનમાં ન હતી એ હવે બીજા સમયમાં પ્રગટ થાય છે. એટલે એક સમય પણ પર્યાય વિનાનો રહેતો નથી, ખાલી સમય કોઈ હોતો જ નથી. આવું થવાનું કારણ શું છે? કે દ્રવ્યનું પોતાનું છે, દ્રવ્યમાં પડેલી શક્તિનું આ કારણ છે. હવે આવી વાત છે ત્યાં પછી નિમિત્તથી આ નવા નવા પરિણામ થાય, નવી પર્યાય થાય, આ વાત ક્યાં રહી? એ વાત રહેતી જ નથી. નિમિત્ત જે છે એ પોતે પોતાનું કાર્ય કરે, પણ કઈ ઉપાદાનનું કાર્ય કરે એમ છે. નિમિત્તથી જ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. દ્રવ્યની શક્તિમાં જ એવું સામર્થ છે કે નવી અપૂર્વ પર્યાય પ્રગટ થાય. કર્મના અભાવથી થાય એમ નહીં. આગમ, યુક્તિ અને અનુભવ ત્રણેય પ્રકારે આમ જ સિદ્ધ થાય છે. પોતાની પર્યાય પર નિમિત્ત વડે થતી નથી, કેમ કે નિમિત્ત છે તે નિમિત્તની પોતાની પર્યાય કરે છે, તો પછી બીજાની પર્યાય તે કેવી રીતે કરે? નિમિત્ત છે તે જુદી વસ્તુ છે અને એના પણ પરિણમન થાય છે, તો એ એના પોતાના પરિણમન કરશે કે બીજાના પરિણમન કરવા જશે? એટલે નિમિત્તનો પરનો તો પોતામાં એટલે આત્મદ્રવ્યમાં અત્યંત અભાવ છે. આ યુક્તિથી સમજાય. વળી વર્તમાન અલ્પજ્ઞાનની દશામાં વિશેષ જ્ઞાનનો અભાવ છે, એટલે કે અત્યારે વર્તમાનમાં અલ્પજ્ઞાનની પર્યાય છે એવી દશા છે, તો એમાં વિશેષ જ્ઞાનની પર્યાય નથી, વિશેષ જ્ઞાનનો અભાવ છે. તે અભાવ જે છે તે હવે પછીની બીજા સમયની દશામાં એ અભાવ દૂર થઈ અને વિશેષ જ્ઞાન પ્રગટ થાય. જે અલ્પ જ્ઞાનની દશા હતી એને બદલે વિશેષ જ્ઞાનની પર્યાય થાય, એટલે વિશેષ જ્ઞાનની પર્યાય જે વર્તમાનમાં અભાવરૂપ છે તે હવે પછીના સમયમાં એ ભાવરૂપ થાય છે. આમ અભાવ ભાવ શક્તિના સામર્થ્યથી ઉત્તર પર્યાય પ્રગટ થાય છે. એટલે ગુરુદેવની આ વાત સમજાવતા કહે છે કે વર્તમાન અલ્પજ્ઞાનની દશામાં વિશેષ જ્ઞાન અભાવ છે, તે અભાવ ભાવ શક્તિના સામર્થ્યથી પછીના બીજા સમયે ભાવ ઉત્પાદ રૂપ થશે, અભાવનો ભાવ થશે. જે અભાવ રૂપ છે એ હવે ભાવ રૂપ થશે, જે વિશેષ જ્ઞાનની પર્યાય અભાવ રૂપ છે તે હવે ભાવ રૂપ થશે. આવો વસ્તુ સ્વભાવ છે. તેથી નિમિત્તથી કે ગુરુગમથી વિશેષ જ્ઞાન થાય એમ છે નહીં, એને નિમિત્ત કહેવામાં આવે, પણ એમ નિમિત્તથી કંઈ થાય છે એમ નથી. ભગવાન આ સત્ય વાત છે અને આ હિતની વાત છે. આવું સમજાવ્યું એટલે હવે પૂછે પ્રશ્ન કર્યો કે પણ હવે આમાં કરવું શું, અમારે શું કરવું, આમાં ધર્મ ક્યાં આવ્યો? કાંઈ તમે કરવાની તો વાત કરી નહીં. મોટાભાગના જીવોને એમ છે કે ધર્મમાં કાંઈક કરવાનું આવે તો કાંઈક ધર્મ થાય. સુંદરમાં પણ કોઈક હિન્દીભાષી ભાઈ ગુરુદેવના પ્રવચન પછી બોલ્યા કે બસ હો ગયા ધર્મ, કરના ધર્ના કુછ નહીં ઓર હો ગયા ધર્મ, કરના ધર્ના કુછ નહીં ઓર હો ગયા ધર્મ. ઘણાની આવી માન્યતા છે કે કાંઈક કરીએ તો થાય ને ધર્મ, કાંઈક છોડીએ કાંઈ ઉપવાસ વગેરે કરીએ તો ધર્મ થાય ને, આમાં તો કાંઈ કરવો એવી રીતે તમે વાત કરી નહીં, એવો તો કાંઈ ઉપદેશ આપ્યો નહીં કે તમે આમ કરો કે તેમ કરો. ગુરુદેવ કહે છે કે ભાઈ એવો શુભનો ઉપદેશ તો ખાંચીએ આપે છે, એમાં શું નવી વાત છે? પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે તો આખો માર્ગ સ્વરૂપ લક્ષી હોય, પરલક્ષી ન હોય. માર્ગ છે, મોક્ષનો માર્ગ છે, તે પરલક્ષે હોય કે સ્વરૂપના લક્ષે હોય, એ અહીંયા સમજાવે છે કે ચિદાનંદ ચિદરૂપ પ્રભુ પોતે છે, તેનો અંતર્મુખ થઈ સ્વીકાર કરવો. શું કરવું? ચિદાનંદ જ્ઞાન આનંદ સ્વરૂપ પ્રભુ પોતે છે, પોતે જ ભગવાન આત્મા છે, તે આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત ગુણનો સમૂહ છે ને, એવા પોતાના સ્વરૂપનો અંતર્મુખ થઈ સ્વીકાર કરવો. આ દ્રવ્ય સ્વરૂપના અભ્યાસ દ્વારા જાણી એ તો માહિતી રૂપે છે, પણ અંતર્મુખ થઈને સ્વીકાર કરવો, આ કરવાનું, અને તદ્રૂપ સ્વરૂપ પરિણમવું. અંતર્મુખ થઈને સ્વીકાર કરવો કે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવમાં એકાગ્ર કરીને તેનો અનુભવ કરવો, પોતાના સ્વરૂપનો અનુભવ કરવો અને તે રૂપે પરિણમી જવું, તદ સ્વરૂપ પરિણમવું. બસ આટલું કરવાનું છે, બીજું શું કરવાનું છે? આમે બીજું જીવ કરી પણ શું શકે છે? પરના કાર્યો તો એ કરી શકતો નથી. જ્યાં જ્યાં એ કાંઈ પણ કરવા જાય છે ત્યાં એ પેલું દ્રવ્ય છે એ પોતે જ પોતાના કાર્યો કરે એવું સક્ષમ છે, કેમ કે એનામાં પણ એવી શક્તિ પડી છે, એનામાં જે ગુણ છે એ પ્રમાણે પરિણમે છે. એટલે ક્યાંય એને બહારમાં તો કાંઈ પરમાં તો કરવાનું છે નહીં, એટલે પરમાં તો કાંઈ કરી શકતો નથી. બાકી એ પરને જોઈને વિભાવ ભાવે થાય, વિકારી પરિણામ કરે, તો પછી ભવના ભ્રમણ થાય, બીજું કાંઈ થાય નહીં. વાસ્તવમાં એ પરમા કાંઈ કરી શકતો નથી, એવા વિકલ્પ કરે છે. અને એવા વિકલ્પમાં રાચી રહેતા એ અનંતકાળથી દુઃખી થયો છે. એટલે જે કરવાનું છે અને જે કરી શકે છે એ તો એ પોતાની અંદર કરી શકે છે. અંતર્મુખ થઈ અને પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપનો સ્વીકાર કરી અને ત્યાં એકાગ્રતા કરી અને પછી જે સ્વરૂપનો અનુભવ થાય એવા સ્વરૂપે પરિણમવું, એવા સ્વરૂપે જ રહેવું, એવા સ્વરૂપે સ્થિરતા કરવી, એવા પોતાના જ્ઞાન દર્શન આનંદ સ્વરૂપનો અનુભવ કરતા કરતા ત્યાં જ સ્થિર થઈ જવું, આ કરવાનું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ સમજીને આટલું કરે તેને નિમિત્તથી થાય ને વ્યવહારથી થાય ને શુભ ભાવથી થાય ને એ બધા ગોટાળા જે છે ને એ બધા ઉડી જાય, પછી એ ગોટાળા રહેશે નહીં. એક વાતમાં જો યથાર્થ સમજે તો બધા શંકાઓ ને ગોટાળાઓ છે એ બધા ઉડી જાય, બધા ગોટા ઉડી જાય એવી વાત છે. સમજે એટલે એના ઉપર બરાબર વિચાર કરે. કૃપાળુદેવે કહ્યું છે ને કર વિચાર તો પામ, સમજ તો કઈ પામી જવાનો નથી ભાઈ. આ વાંચી જાય, ગગડાવી જાય, યાદ રાખી જાય, ગોખી જાય, બોલી જાય, એથી કાંઈ વળવાનું નથી. પણ એના ઉપર વિચાર કરે, અંતરમાં એ વાતને સમજવાનો પ્રયત્ન કરે, સમજીને એમાં દ્રઢતા કરે. ન સમજણ પડે તો માર્ગદર્શક પાસેથી સમજે, અને માર્ગદર્શક પણ ન સમજાવી શકે તો શાસ્ત્રનો અભ્યાસ કરીને જે પરોક્ષ ગુરુ છે એમની પાસેથી સમજે. પ્રત્યક્ષ ગુરુ ન હોય એટલે કાંઈ જ્ઞાન ન થાય એમ તો છે નહીં, કેમકે જ્ઞાન તો પ્રત્યક્ષ ગુરુ પણ કરાવી આપતા નથી અને પરોક્ષ ગુરુ પણ કરાવી આપતા નથી. જ્ઞાન તો પોતાને પોતાનામાંથી થાય છે, એટલે જેને એવો પુરુષાર્થ ઉપડે છે એને જ્ઞાન થાય જ છે. એ તો વાત અત્યારે ગુરુદેવ સમજાવી રહ્યા છે કે ભાઈ જ્ઞાન એ કંઈ પરના નિમિત્તે જ થાય છે એમ કહ્યું, એટલે પરનું નિમિત્ત છે તો એ નિમિત્ત કાંઈ કરી દે છે એટલે જ જ્ઞાન થાય છે એવું ક્યાં છે? એ તો તારા પોતાના પરિણામ છે, એવા પરિણામ થવાના છે, અપૂરો પરિણામ થવાના છે, તે જ પરિણામ થાય છે. તો સ્વનું લક્ષ્ય કરીને અંતર્મુખ થઈને પોતાના નિર્મળ સ્વરૂપનો સ્વીકાર કરવો, એકાગ્રતા કરવી અને એ રૂપે પરિણમી જવું, આ જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું. આગળ 166માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ચોથા ગુણ સ્થાનમાં આત્મજ્ઞાન પ્રગટ થવા છતાં તેને કિંચિત કસાય ભાવ હોય છે. ક્યારે કસાય ભાવ છે? કસાય એટલે રાગ દ્વેષ, રાગ એટલે માયા અને લોભ, અને દ્વેષ એટલે ક્રોધ અને માન. આમાંથી કોઈ પણ અંશ ખ્યાલમાં આવે તે બુદ્ધિપૂર્વક છે, અને જે ખ્યાલમાં ના આવે તે અબુદ્ધિપૂર્વકનો રાગ છે. એટલે કે બંનેનો આત્મામાં અભાવ છે, એ બુદ્ધિપૂર્વકનો રાગ કે અબુદ્ધિપૂર્વકનો રાગ. જે ખ્યાલમાં આવે છે તે બુદ્ધિપૂર્વકનો રાગ, અને જે ખ્યાલમાં નથી આવતો તે અબુદ્ધિપૂર્વકનો રાગ. એ બંનેનો આત્મામાં અભાવ છે માટે તેને અસદ્ભુત કહેવામાં આવે છે. ક્રોધ છે ને તેનો અભાવ થશે એ વાત અહીં નથી. શક્તિના વર્ણનમાં ક્રોધ છે નહીં, શક્તિ તો નિર્મળ સ્વભાવ રૂપ છે અને તેની વ્યક્તિ પરિણમન નિર્મળ જ છે. નિર્મળ ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણો એ બેનો સમુદાય, તેને અહીં આત્મા કહેવામાં આવ્યો છે. વિકારની વાત જ નથી. ગુરુદેવ કહે છે ત્યારે અનંત કાળમાં એણે કદી યથાર્થ નિર્ણય અને સ્વાનુભવ કર્યો નહીં. અનંત કાળ વીતી ગયો, કેટલાય જીવો મોક્ષે ગયા, પણ એ હજી ત્યાંનો ત્યાં રહ્યો, હજી એ સંસાર પર્યાયમાં જ રહ્યો, ભવના ભ્રમણમાં જ રહ્યો. આ જીવ ઋષભદેવ ભગવાનના વખતમાં પણ હતો, એ વખતે પણ હતો, પણ ઊંધો પુરુષાર્થ કરી અને રખડ્યો, ઊંધી માન્યતા, ખોટી માન્યતા કરી અને મિથ્યાત્વને કારણે રખડ્યો છે. કોઈએ એને રખડાયો છે એમ નથી. તે પછી ચંદ્રપ્રભુ ભગવાનના વખતમાં પણ હતો, પણ એ કાંઈ સમજ્યો નહીં. એને લાખો વર્ષ કાઢી નાખ્યા, ઘણા ભોગ કર્યા, અને એને એવા સંયોગો પણ પ્રાપ્ત થયા, ભગવાનના સમુદ્રમાં જવાનું પણ થયું, મનુષ્ય પણ થયો, પણ તે છતાંય કેવડી આગળ રહી ગયો કોરો અને ભવના ભ્રમણ કરી રાખ્યા. તે પછી શાંતિનાથ ભગવાનના વખતમાં હતો. કયા ભગવાનના વખતમાં એ ન હતો, કોઈક ને કોઈક પર્યાયમાં તો હતો, ક્યાંક તો એ હતો, પણ એટલો બધો એને પ્રમાદ કર્યો, એટલું મિથ્યાત્વનું સેવન કર્યું કે હજી સુધી રખડે છે. 24 તીર્થંકર થઈ ગયા. અરે આ 24 તીર્થંકરની પહેલા જે 24 તીર્થંકર થયા ભરત ક્ષેત્રના વિશે, એ વખતે પણ એ હતો. મહાવીર ક્ષેત્રમાં અનંત તીર્થંકર થયા છે, ભરત ક્ષેત્રના વિશે પણ આવી કેટલી 24 થઈ. એટલે આ જીવ જેની આદિ નથી એવો અનાદિનો છે, અને અનાદિથી તીર્થંકરો થતા આવ્યા છે, કેવડીઓ થતા આવ્યા છે, અને જીવો મોક્ષે જાય છે, છતાંય આ જીવ પલળ્યો નહીં, આમ ને આમ ભવના ભ્રમણ કરી રાખે છે. એટલે કહે છે અનંત કાળમાં એને કદી યથાર્થ નિર્ણય પણ કર્યો નહીં, સાનુભવ કર્યો નહીં. નિર્ણય ન થયો તો પછી સાનુભવ તો ક્યાંથી? ગુરુજી કરુણા કરીને કહે છે કે ભાઈ હવે સાનુભવ કર, સાનુભવ કર્યા વિના તારા જન્મ મરણ નહીં મટે, ભાઈ તારા દુઃખનો અંત નહીં આવે. ભક્તિ પૂજા વ્રત ને તપ લાખ કરે તોય આત્મજ્ઞાન વિના એ બધા રાગ છે, વિકાર છે, દુઃખ છે, ક્લેશ છે. પંડિત દોલતરામજીએ કહ્યું છે ને કે ભાઈ નિજ આત્મજ્ઞાન બિન સુખ લેશ ન પાયો. આ જ પારા ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા જ્ઞાનમાં, સ્વસંવેદન જ્ઞાનમાં જાણવામાં આવે છે. ભગવાન આત્મા પોતાને સ્વસંવેદન જ્ઞાનમાં અનુભવવામાં આવે, જાણવામાં આવે કેવો છે, તેની જાણીને જેવો છે તેવો જાણીને તેવી પ્રતીતિ કરવી એ સમ્યક વસન છે. ભગવાન આત્મા જેવો છે તેવો જાણ્યો તેવી પ્રતીતિ કરવી એ સમ્યક દર્શન છે. જે સ્વસંવેદનમાં જાણ્યો તેની પ્રતીતિ કરવાની છે. સમયસારની ગાથા 38 અને પ્રવચનસારની ગાથા 92માં આચાર્ય દેવ કહે છે કે અમને આત્મજ્ઞાનથી મિથ્યાત્વનો નાશ થયો છે. શું કહે છે આચાર્ય દેવ? કે અમને આત્મજ્ઞાનથી મિથ્યાત્વનો નાશ થયો છે, હવે ફરીને મોહ ઉત્પન્ન નહીં થાય. હવે ફરીને મોહ ઉત્પન્ન નહીં થાય, મિથ્યાત્વનો નાશ થયો છે, હવે ફરીને મોહ ઉત્પન્ન નહીં થાય. હૃદય કહે છે કે શંકિત થાય અને પછી પડી જાય એવી વાત જ નથી. જેને આત્મજ્ઞાન પ્રગટ થયું છે તેને વર્તમાન અભાવ છે તેનો ભાવ થશે. પહેલા ભાવ અભાવ થયો, 35મી શક્તિમાં ભાવ અભાવ શક્તિની વાત કરી, તો તેમાં સંકિત પ્રગટ થયું તેનો અભાવ થશે એમ ન લેવું. ભાવ અભાવ જે 35મી શક્તિની વાત કરી તેમાં ભાવ અભાવ એટલે સંકિત થયું એનો અભાવ થશે એમ ન લેવું. તો શું લેવું? તો એમ લેવાનું છે કે એ જે પૂર્વની પર્યાય સંકિતની હતી એનો અભાવ થઈને નવી પર્યાય જે પ્રગટ થશે એ વિશેષ જ્ઞાનવાળી પ્રગટ થશે એમ લેવાનું. કેમ કે હવે જે 36મી શક્તિમાં વાત કરીને અભાવ ભાવ એટલે અભાવ ભાવ એટલે જે વર્તમાનમાં જે પર્યાય નથી એ અપૂર્વ પર્યાય એ બીજા સમયમાં પ્રગટ થાય છે. એટલે સંકિતની જે પર્યાય થઈ એનો અભાવ થઈને બીજી જે પર્યાય છે તે એના કરતા વિશેષ જ્ઞાનરૂપ પર્યાય પ્રગટ થાય છે. પહેલા ભાવ અભાવ થયો જે તો તેમાં સંકિત પ્રગટ થયું તેનો અભાવ થશે એમ ન લેવું. અહીં તો એમ અર્થ છે કે વર્તમાન નિર્મળ પર્યાય છે તે ભાવનો અભાવ થઈને બીજી નિર્મળ પર્યાયનો ઉદય ભાવ થશે. વર્તમાન અલ્પ નિર્મળ પર્યાય છે તો તેનો અભાવ થઈને અભાવ ભાવ શક્તિના કારણે વિશેષ નિર્મળ અપૂર્વ અપૂર્વ પર્યાય ભાવરૂપ થશે, ઉદયરૂપ થશે. પડી જવાની અહીં કોઈ વાત જ નથી. જેને દ્રવ્ય દ્રષ્ટિમાં પૂર્ણ ચૈતન્યનું દળ એવું દ્રવ્ય આવ્યું તેને દ્રવ્યનો અભાવ થાય તો સંકિતનો અભાવ થાય. બહુ સરસ વાત કરી. જેને દ્રવ્ય દ્રષ્ટિમાં પૂર્ણ ચૈતન્યનું દળ એવું દ્રવ્ય આવ્યું, દ્રવ્ય આવ્યું એટલે એને પોતાને અનંત ગુણોનું પરિણમન અનુભવમાં આવ્યું, એ દ્વારા પોતાને એવા દ્રવ્યની પ્રસિદ્ધિ થઈ, તો પછી હવે એને સંકિતનો અભાવ ન થાય. જો દ્રવ્યનો અભાવ થાય તો સંકિતનો અભાવ થાય, પણ દ્રવ્ય અને દ્રવ્યની શક્તિનો તો કદી અભાવ ન થાય. તેનો શુદ્ધ ચૈતન્ય ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો જેને સાનુભવ થઈને પ્રતીતિ થઈ તેને પર્યાયનો વ્યય અભાવ થશે, પણ તે વિશેષ નિર્મળ પર્યાયના ભાવ ઉત્પાદ પૂર્વક થશે. વિશેષ નિર્મળ નિર્મળ પરિણામો થતા જ હશે. પૂર્વની પર્યાય છે એનો અભાવ થશે અને નવા વિશેષ નિર્મળ પરિણામ ઉત્પન્ન થશે. વર્તમાન નિર્મળ પર્યાયનો વ્યય થઈને તેને અપૂર્વ અપૂર્વ નિર્મળ પર્યાયનો ભાવ ઉત્પાદ થશે. આવી વાત છે. આગળ 167માં પાના પર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે આશ્રવ અધિકારમાં મૂળ તો શુદ્ધ નયને નય કહ્યું છે. આશ્રવ અધિકારમાં મૂળ તો શુદ્ધ નયને નય કહ્યો છે, વ્યવહાર નયને નય ગણ્યો જ નથી. ત્યાં કહ્યું છે જેઓ શુદ્ધ નયથી ચ્યુત થઈને ફરીથી રાગાદીના સંબંધને પામે છે તેઓ કર્મ બાંધે છે, એવી ત્યાં વાત કરી છે. પણ અહીંયા તો છોડવાની વાત જ નથી. અહીં તો અપ્રતિહત ભાવની વાત છે, છોડવાની વાત નથી. એટલે કે હવે જે નિર્મળ પરિણામ થયા છે, સંકિત થયું છે, તો હવે એ છૂટી જવાની વાત જ નથી. અહીં તો અપ્રતિહત ભાવની વાત છે, એટલે કે નિર્મળ નિર્મળ વિશેષ નિર્મળ પરિણામો થશે. ભાવ અભાવ શક્તિને કારણે એક સમયના પરિણામ છે, એ એક સમયના પરિણામ બીજા સમયે એનો અભાવ થતા એ વિલીન થઈ જાય છે. પણ જે વિશેષ નિર્મળ પરિણામ વર્તમાનમાં નથી એ બીજા સમયે ઉત્પન્ન થાય છે, એ પ્રગટ થાય છે. એટલે એમ વિશેષ વિશેષ નિર્મળ પરિણામ થાય છે. એટલે સમ્યક દર્શન છૂટવાની તો વાત જ નથી, એવા અહીં અપ્રતિહત ભાવની વાત છે. અત્યારે ભલે ક્ષયક્ષમ સંકિત હોય પણ પછી તે ક્ષાયિક થવાનું છે. અત્યારે ભલે ક્ષયક્ષમ જ્ઞાન હોય પણ પછી વધીને તે કેવળ જ્ઞાન થવાનું છે. સાધક દશા મટીને સિદ્ધ દશા થવાની છે. જે ભાવ વર્તમાનમાં નથી, જે અભાવરૂપ છે, તે અભાવનો ભાવ થઈ જશે, તે ભાવ પ્રગટ થશે. ગુરુદેવ કહે છે કે ભાઈ થોડા શબ્દે આ તો ગજબની વાત કરી છે. શું થાય, લોકો સ્વાધ્યાય કરતા નથી, આગમનો શું અભિપ્રાય છે તે પોતાની દ્રષ્ટિમાં લેતા નથી, સમજતા નથી, એનો વિચાર કરતા નથી, અને પોતાની મતિ કલ્પનાએ શાસ્ત્રોના અર્થ કરે છે અથવા તો મતિ કલ્પનાએ ધર્મ સમજે છે. ભાઈ એમ ધર્મનું સ્વરૂપ નથી. પરમાત્મા પ્રકાશમાં આવે છે કે દિવ્ય ધ્વનિથી કાંઈ જ્ઞાન થતું નથી. પરમાત્મા પ્રકાશમાં આવું આવે છે કે દિવ્ય ધ્વનિથી કાંઈ જ્ઞાન થતું નથી, અને મુનિના કહેલા સાચા શાસ્ત્રોથી પણ કાંઈ જ્ઞાન થતું નથી. પર્યાયમાં જે અલ્પ જ્ઞાન છે તે અભાવ થઈને વર્તમાન જે અભાવ છે તે વિશેષ જ્ઞાનનો ભાવ થાય છે. વર્તમાનમાં જે વિશેષ જ્ઞાનનો અભાવ છે તે અલ્પ જ્ઞાનનો અભાવ થઈ અને પછી પ્રગટ થાય છે, એવું આત્માની અભાવ ભાવ શક્તિનું સામર્થ્ય છે. પછી એવું થાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે દિવ્ય ધ્વનિના નિમિત્તે જ્ઞાન થયું, મુનિના કહેલા સાચા શાસ્ત્રથી જ્ઞાન થયું. એ બધા નિમિત્ત છે. જો આત્મામાં આવા ગુણ પડ્યા જ ન હોત તો જીવ જ્ઞાન કરી શકત જ નહીં. જો જીવ જ્ઞાન સ્વભાવી જ ન હોત તો એ જ્ઞાન ક્યાંથી કરત? ચૈતન્ય ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એનો જ્ઞાન સ્વભાવ છે એટલે એને જ્ઞાન પ્રગટ થાય છે. એમાં જે દિવ્ય ધ્વનિમાંથી જે જાણપણું આવ્યું છે, મુનિના કહેલા શાસ્ત્રમાંથી જે જાણપણું આવ્યું છે, એ બધું દ્રવ્યસુખ છે અને એ નિમિત્ત કારણ છે. આગળ કહે છે, સર્વ ગુણાંશે સંકિત, કૃપાળુદેવે કહ્યું છે ને એ પ્રમાણે અહીંયા કહે છે કે ચોથા ગુણ સ્થાને દ્રવ્યમાં જે અનંત ગુણ છે તેનો સંકિતની સાથે જ અંશ વ્યક્ત થાય છે, તે આ અભાવ ભાવ શક્તિનો મહિમા છે. સર્વગુણાંશે સંકિત, સર્વગુણો અનંત ગુણો, એ અનંત ગુણોનો અંશ એ પર્યાયમાં પ્રગટ થાય છે તો એ આ અભાવ ભાવ શક્તિને કારણે છે. જેમ એક ગુણમાં તેમ બધા ગુણમાં, બધામાં લેવું કે વર્તમાન પર્યાયમાં જે અલ્પતા છે તે છૂટીને વિશેષતા થશે, સાધક ભાવ છૂટીને પૂર્ણ સિદ્ધ દશા પ્રગટશે. ખૂબ ગંભીર વાત છે. યથાર્થ તત્વધારા, અમૃત ધારા જેમાંથી પ્રવર્તે છે તે સંતોની બળિહારી છે. દિગંબર સંતો સિવાય આવી ધારા ક્યાંય નથી. આ પ્રમાણે અહીં અભાવ ભાવ શક્તિનું વર્ણન પૂરું થયું. 36મી શક્તિ, અભાવ ભાવ શક્તિ વર્ણન પૂરું થયું. હવે એના પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાન 37મી શક્તિની વાત કરે છે. ભાવ ભાવ શક્તિ, જો પહેલા 33મી શક્તિ હતી તે ભાવ શક્તિ હતી, 34મી શક્તિ અભાવ શક્તિ, 35મી શક્તિ ભાવ અભાવ, અને 36મી શક્તિ અભાવ ભાવ. હવે આ 37મી શક્તિ ભાવ ભાવ શક્તિ કેવી છે? આ ભાવ ભાવ શક્તિ આચાર્ય ભગવાન કહે છે કે ભવતા એટલે વર્તતા પર્યાયના ભવન રૂપ, વર્તવા રૂપ, પરિણમવા રૂપ ભાવ ભાવ શક્તિ. ભવતા વર્તતા પર્યાયના ભવન રૂપ, વર્તવા રૂપ, પરિણમવા રૂપ ભાવ ભાવ શક્તિ. ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 168 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે જુઓ, પહેલા ભાવ શક્તિ કહી, તેમાં વર્તમાન વિદ્યમાન અવસ્થા હોવાની વાત કરી છે. કોઈ એક વિદ્યમાન અવસ્થા હોય છે એવી ભાવ શક્તિ વિદ્યમાન અવસ્થા વાળાપણારૂપ ભાવ શક્તિ છે. એટલે એનો અર્થ એ થાય કે કોઈ એક નિર્મળ પરિણામ તો છે, અવસ્થા તો છે જ, એવી વર્તમાન વિદ્યમાન અવસ્થા હોય જ છે, એવી વિદ્યમાન અવસ્થા વાળાપણારૂપ ભાવ શક્તિ કહી, જે 33મી શક્તિ કહી છે, જેથી ધર્મીને વર્તમાન શુદ્ધ પર્યાયની વિદ્યમાનતા હોય છે, તેમાં અશુદ્ધતા હોતી નથી. કિંચિત અશુદ્ધતા હોય તો તેનો તે જ્ઞાની ધર્મી સ્વામી નથી, માત્ર જાણનાર છે. જાણવાની પર્યાય પોતામાં છે પણ અશુદ્ધતા પોતાનામાં નથી. જાણવાની પર્યાય એટલે એને જાણે છે, પોતામાં છે પણ અશુદ્ધતા પોતામાં છે, એ વાત હવે દ્રવ્ય દ્રષ્ટિવંતને નથી, જ્ઞાનીને નથી. તો એ ભાવ શક્તિની વાત વખતે આ બધી વાત કરી. વર્તમાન વિદ્યમાન અવસ્થા હોવાની જે વાત, એ ભાવ શક્તિ. ત્યાર પછીથી 34મી શક્તિ લીધી એટલે એ બીજી विधि के अभाव शक्ति, तो अभाव शक्ति में शू बात आई के शून्य अवस्था वाला पणारूप अभाव शक्ति, एटले के राग अने पुण्य ना अभाव स्वभाव रूप अभाव शक्ति, निर्मल पर्याय अस्थिपणे विद्यमान छे ते भाव शक्ति, अने रागना अभाव रूप परिणमन ते अभाव शक्ति नु कार्य। पोताना निर्मल परिणाम सिवाय बीजा अन्य भावनो अभाव एवी आ अभाव शक्ति, राग द्वेष इत्यादि नो अभाव एवी आ अभाव शक्ति। वितराग देवे प्रवृत्तिलो मार्ग बहु सूक्ष्म छे, एक वार मूल वस्तु हाथ लागी जाए पछी मार्ग खुली जाए छे। तो ये अब बीजी अभाव शक्ति ने बात करी, त्यार पछी थी त्रीजी, एटले आंकड़ा प्रमाणे ए 35 तो त्रीजी शू बात करी के भाव अभाव शक्ति, एटले भाव अभाव शक्ति में वर्तमान निर्मल पर्याय नो नियम थी अभाव थई जसे एम बताया। ये निर्मल परिणाम छे ते आगळनी पर्याय में खेंचाता नथी, पण ए वर्तमान निर्मल पर्याय नो नियम थी एक समय ना अंते अभाव थई जसे एवी भाव अभाव शक्ति, जे भाव छे वर्तमान में एनो नियम थी अभाव थाय तेवी भाव अभाव शक्ति। केम के पर्याय नी स्थिति एक समय मात्र छे, बीजे समय भावनो नियम थी व्यय एटले अभाव थई जाय छे, अने एना पछी आ चौथी एटले के 36 शक्ति। तो 36 शक्ति जे हमणा आपणे करी थी अभाव भाव शक्ति, वर्तमान में जे निर्मल पर्याय नथी ते पछी प्रगट थशे ज एवी आ अभाव भाव शक्ति। पछीनी निर्मल पर्याय नो पछी जे थवानी छे ए निर्मल पर्याय नो वर्तमान में अभाव छे, पण ए वर्तमान में जे अभाव रूप छे ए पर्याय पछी थी प्रगट थाय ज छे, जे पूर्वनी पर्याय नो व्यय थई अने आ जे वर्तमान में नथी अत्यारे जे भविष्य तरीके छे ए पर्याय पछी प्रगट थाय छे एवी आ अभाव भाव शक्ति 36 शक्ति। तो आ प्रमाणे आ 4 नी वात करी। हवे अहीं कहे छे के भाव भाव शक्ति 5 एटले 37 शक्ति भाव भाव शक्ति, आ गूंचवाड़ो न थाय एटले बधुं स्पष्ट करी गुरुदेवे। तो अहीं कहे छे के भाव भाव शक्ति शुं छे, तो कहे छे के भवता पर्यायना भवन रूप भाव भाव शक्ति छे। वर्तमान ज्ञाननी पर्याय भवन रूप छे, ते एवी ने एवी भवन रूप थया करशे एवा स्वरूपे भाव भाव शक्ति छे। जो जरा ध्यान दईने वाँचवानुं छे, नहीं तो प्रश्न थशे, नहीं तो शुं प्रश्न थशे, एम थशे के भाव अभाव शक्ति कई, ए प्रमाणे तो वर्तमान पर्याय बीजा समय व्यय थवी जोईए, अने अहींया तमे आम केम कहो छो के वर्तमान ज्ञाननी पर्याय भवन रूप छे ते एवी ने एवी भवन रूप थया करशे एवा स्वरूपे भाव भाव शक्ति छे। एमां एम लागे के विरोधाभास छे, ना भाई विरोधाभास नथी, जराक समझवानुं छे। शुं कह्युं के एवा स्वरूपे भाव भाव शक्ति छे, तो एमां ए भवन थाय छे तो ए ज्ञाननी पर्यायना भवननी वात करी छे, ज्ञाननी पर्याय એ પર્યાયના ભવનની વાત કરી છે, તેમાં જ્ઞાનની પર્યાય જ્ઞાન રૂપે પરિણમે, એના પછીની પર્યાય પણ જ્ઞાનની જ થશે, એ જ્ઞાનની પર્યાય વટી અને આનંદની પર્યાય કે સુખની પર્યાય કે વિજ્ઞાનની પર્યાય નહીં થાય એમ અહીંયા તો કહેવું છે। જ્ઞાનની પર્યાય એ પર્યાય અપેક્ષાએ નવી થશે, બીજી થશે, કેમ કે ભાવ અભાવ શક્તિને કારણે એ પૂર્વની પર્યાયનો તો વ્યય થશે જ, અને અભાવ ભાવ શક્તિને કારણે નવી પર્યાય પણ ઉત્પન્ન થશે જ, પણ એ પર્યાય કેવી હશે, એ જ્ઞાનની પર્યાય જ્ઞાન રૂપે જ હશે એમ એ ભાવ ભાવ શક્તિ, એટલે જ્ઞાન ભાવ તો એમાં જળવાઈ જ રહેશે, સમજાયું, જ્ઞાન ભાવ એમાં જળવાઈ રહેશે, એટલે ભાવ ભાવ શક્તિ જે ભાવ છે એ ભાવ જ રહેશે। જો આગળ વાંચીએ એટલે વધારે સ્પષ્ટતા થશે. ગુરુદેવ કહે છે કે વર્તમાન વર્તમાન વર્તતો ભાવ ત્રિકાળી ભાવ સાથે એક થઈને નિરંતર વર્તે એવી આ ભાવ ભાવ શક્તિ છે. વર્તમાન વર્તમાન વર્તતો ભાવ ત્રિકાળી ભાવ સાથે એક થઈને નિરંતર વર્તે એવી આ ભાવ ભાવ શક્તિ છે. ત્રિકાળી ભાવ સાથે એક થઈને નિરંતર વર્તે, તો ત્રિકાળી ભાવ શું છે? તો ત્રિકાળી તો ગુણ છે એવો ભાવ છે, એટલે પોતાના ગુણ સાથે એક રૂપ થઈને વર્તે, નિરંતર વર્તે એવી આ ભાવ શક્તિ છે. એટલે કે જ્ઞાનની પર્યાય છે તો એ જ્ઞાન ગુણ સાથે એના પરિણામ રૂપ થઈને વર્તે, એટલે પછી એમાંથી જ્ઞાનની જ પર્યાય થાય, એટલે જ્ઞાનનો જ ભાવ થાય, એમાંથી પછી સુખનો ભાવ થાય. એટલે એ ત્રિકાળી ભાવ સાથે એક થઈને નિરંતર વર્તે એવી આ ભાવ ભાવ શક્તિ છે. ત્રિકાળી દ્રવ્ય જ્ઞાન સ્વભાવ છે, તેની વર્તમાન વર્તમાન વર્તતી દશા ત્રિકાળી જ્ઞાન સ્વભાવ સાથે એક થઈને સદાય વર્તે એવી આ ભાવ ભાવ શક્તિ છે. એવો આ આત્માનો ભાવ ભાવ સ્વભાવ છે. ગુરુદેવ કહે છે ભાઈ આ તો ગજબની વાત છે. પ્રભુ આગળ કહે છે કે ભગવાન આત્મામાં એક ભાવ ભાવ શક્તિ છે, તેનું સ્વરૂપ શું? તો કહે છે આત્માના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં જ્ઞાન છે તે ભાવરૂપ છે. શું કહ્યું? કે આ ભાવ ભાવ શક્તિ છે તેનું સ્વરૂપ શું છે? તો કહે છે કે આત્માના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં જ્ઞાન છે તે ભાવરૂપ છે. દ્રવ્યમાં ભાવ છે, ગુણમાં ભાવ છે, ને તદરૂપ ભવનરૂપ પર્યાયમાં પણ સમયે સમયે ભાવ છે. આ જ્ઞાનનો ભાવ છે, જ્ઞાન ગુણ છે અને એના ભવનરૂપ પર્યાય છે, એમાં પણ સમયે સમયે એ જ્ઞાનની જ પર્યાય છે, એ બીજી પર્યાય થતી નથી. આનું નામ ભાવ ભાવ શક્તિ છે. જ્ઞાનની પર્યાય વર્તમાન છે એવી ને એવી પર્યાય, એટલે એવી ને એવી સમ્યક જ્ઞાનરૂપ પર્યાય બીજે બીજે સમયે પણ રહેશે. એટલે બીજે સમયે એના પછીના સમયે, એના પછીના સમયે, બીજે બીજે સમયે પણ રહેશે. જ્ઞાનની એની એ પર્યાય ન રહે, એની એ પર્યાય ન રહે, એટલે જે પર્યાય પૂર્વે હતી એની એ પર્યાય નથી રહેતી, એ બીજા સમયમાં લંબાતી નથી. કેમ કે ભાવ અભાવ શક્તિને કારણે એ પર્યાય તો એક સમય પછી વ્યય થાય જ, અને અભાવ ભાવ શક્તિને કારણે નવી પર્યાય જે વર્તમાનમાં નથી એ પ્રગટ થાય જ. પણ એ બે પર્યાયો, જે પૂર્વની પર્યાય અને આ ઉત્તર પર્યાય, એ બંને પર્યાયો એ બંને એક જાતની છે, એટલે કે જ્ઞાનની જાતની છે. એની એ પર્યાય નથી, પર્યાય બદલાય. જે પૂર્વની પર્યાય હતી એનો વ્યય થયો અને પછી ઉત્તર પર્યાય થઈ, પણ એ જ્ઞાનની એની એ પર્યાય ન રહે, છતાં પણ એ જ્ઞાનની જાતની એવી ને એવી રહેશે, એવી ને એવી રહેશે. એટલે બીજા સમયે પણ એવી ને એવી જ્ઞાનની પર્યાય, ત્રીજા સમયે પણ એવી ને એવી જ્ઞાનની પર્યાય, એમ એવી ને એવી રહેશે. એને આ ભાવ ભાવ શક્તિ કહી છે કે ભાવ ભાવ શક્તિના કારણે ભાવ ભાવ જે ભાવ છે એ જ ભાવ રહેશે. જ્ઞાન ભાવ જ્ઞાન ભાવે જ રહે. એ જ્ઞાન ભાવ એ સુખ ભાવ થાય નહીં, કે એ જ્ઞાન ભાવ જે છે એ દર્શન ભાવ થાય નહીં, કે વીર્ય ભાવ થાય નહીં. એટલે જે જ્ઞાનની પર્યાય જે છે એ બીજા સમયે ભલે એ વ્યય થાય છે, છતાં પણ એવી ને એવી બીજા સમયે બીજા 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 સમયે થશે, એવી રહેશે. એટલે કે છે, ફરીથી વાંચીએ, કે જ્ઞાનની પર્યાય વર્તમાન છે એવી ને એવી પર્યાય બીજે બીજે સમયે પણ રહેશે. જ્ઞાનની એની એ પર્યાય ન રહે, પણ જ્ઞાનની જાતિ એવી ને એવી રહેશે. વર્તમાનમાં મતિશ્રુત જ્ઞાનની નિર્મળ પર્યાય છે તે આ ભાવ ભાવ શક્તિના કારણથી એવી ને એવી ભાવ 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 રૂપે નિર્મળ જ્ઞાન રૂપે રહેશે. દ્રવ્ય ગુણમાં તો નિર્મળતા છે, પર્યાયમાં પણ જ્ઞાનની દશા એવા ને એવા નિર્મળ ભાવપણે રહેશે. સૂક્ષ્મ વિષયભાઈ, વિચાર મંથન કરીને ખ્યાલમાં લેવાની ચીજ છે. જેમ જ્ઞાનની આ પર્યાયની વાત કરી તેવી જ રીતે સંકિતની પર્યાય, તેવી જ રીતે ચારિત્રની પર્યાય, એ વર્તમાન એ બધી નિર્મળ પર્યાય છે. એ પર્યાય નિર્મળ 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 એ જ જાતની રહે છે. જેમ જ્ઞાનની તેમ સંકિતની ચારિત્રની વર્તમાન નિર્મળ પર્યાય એ નિર્મળ સંકિત અને ચારિત્ર રૂપ રહેશે. આવી ભાવ ભાવ શક્તિ છે, આવું પોતાનું તત્વ છે. તેનું ભાવ ભાષણ થયા વિના ધર્મ થઈ જાય એમ કદી બનતું નથી. આવું પોતાનું સ્વરૂપ છે, એનું ભાવ ભાષણ થાય છે. એ ભાવ ભાષણ થાય છે એટલે સમ્યક દર્શન થયું કહેવાય છે, સંકિત થયું કહેવાય છે. આવું ભાવ ભાષણ તિર્યંશને પણ થાય છે, ભલે એને શબ્દ કાંઈ આવડતા નથી. આ શક્તિનું આપણે જે વર્ણન કર્યું એના કોઈ પણ શબ્દ ના આવડે, છતાંય એવો ભાવ અંદરમાંથી જે પ્રગટ થાય છે એ ભાવ એને અનુભવમાં આવે છે. એવું ભાવનું ભાષણ થાય છે કે આમ છે. ગુરુદેવે વાત લીધી છે, અહીંયા કહે છે કે સંકિતી તિરિંચને નામ ભલે બોલતા ના આવડે, એને આ બધા શક્તિના નામ પણ કઈ બોલતા આવડે છે નથી આવડતા, તો પણ તેને અંતરમાં સ્વતત્વનું ભાવ ભાષણ થયું હોય છે. અંતરમાં સ્વતત્વનું ભાવ ભાષણ થયું હોય છે, સ્વતત્વ જેવું છે તેવું એને ભાવ ભાષણ થાય છે. લોકમાં સાધક દશા પામેલા જીવો તિર્યંજ ગતિમાં પણ અસંખ્યાતા છે. લોકાકાશ છે એમાં સાધક દશા પામેલા જીવો તિર્યંજ ગતિમાં પણ છે, અસંખ્ય છે. એવા જીવો અંદર એમ નથી જાણતા કે હું તિર્યંજ છું. એ તિર્યંજ છે એવા જીવો એમ નથી જાણતા કે હું તિર્યંજ છું. તેઓ વાસ્તવમાં એમ અનુભવે છે કે શુદ્ધ ચૈતન્ય જ હું છું. શબ્દો નથી આવડતા પણ એવો ભાવ છે, શુદ્ધ ચૈતન્ય જ હું છું. ચૈતન્યથી અન્ય બીજો કોઈ ભાવ હું નથી, બીજા કોઈ ભાવો પણ હું નથી, ચૈતન્ય સિવાયના અન્ય કોઈ ભાવો પણ હું નથી. આવું અંદર ભાવ ભાષણ થયું હોય છે. બહુ સરસ વાત કરી ગયું. પણ તિરિંચને જે સંકિત થાય છે એમાં ભાવ ભાષણ કેવું હોય એની વાત કરી છે. પહેલા પણ આ વાત આવી છે. અહીંયા આગળ કહે છે 169માં પાનાકો બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, ચિદાનંદ ચૈતન્યમય વસ્તુ પોતાની ચીજ છે, પોતાનું ઘર છે. ચૈતન્ય આનંદમય પોતાની ચીજ છે. એવી પોતાની ચીજમાં જવું તે થઈ શકે એવું કામ છે. પરમાણુને પોતાના કરવા હોય તો તે અશક્ય છે. પરમાણુને પોતાના ના કરી શકે, પણ પોતે પોતાના ઘરમાં જઈ શકે, પોતામાં પ્રવેશી શકે એવો પોતે સક્ષમ છે. પણ પરમાણુને પોતાના કરવા હોય તો એ અશક્ય છે. અનંત કાળે ન થાય, થયા નથી, થશે નહીં. પરમાણુને અને રાગને પોતાના કરવાનો તારો ઉદ્યમ ત્રણેય કાળે નિષ્ફળ જ છે ભાઈ. આ શરીર આદિ અને રાગ આદિ ભાવોને તો પોતાના કરવા રાત દિવસ એક કરે છે, પણ ત્રણ કાળમાં એ થવું સંભવિત નથી. તેમાં તને એટલું નુકસાન છે ભાઈ. સ્વભાવને પોતાનો કરીને એ થઈ શકે એમ છે. તું પરને એ પોતાનું કરવાનો ઉદ્યમ કરે છે તો એમાં તો તને નુકસાન છે એ થવાનું નથી, પણ તારો સ્વભાવ છે એવા સ્વભાવને તું પોતાનો કરીને પોતાના સ્વભાવે પરણી જાય તો એ થઈ શકે એમ છે. અને એમાં જ તારું હિત છે ભાઈ. કૃપાળુ દેવે કહ્યું છે ને કે સત સરળ છે, સત સર્વત્ર છે, પણ જ્ઞાનમાં તેની કબૂલાત આવે ત્યારે ને, જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ ત્રિકાળી સત ભગવાન નાયકની સન્મુખ થાય ત્યારે એની કબૂલાત પ્રતીતિ થાય, અને આનું નામ સત સરળ છે. બાકી રાગની રૂચિમાં રમે તેને સત ક્યાં છે? અહીં એમ કે છે કે જ્ઞાનની પર્યાય વર્તમાન ભાવરૂપ છે. જ્ઞાનની પર્યાય વર્તમાન ભાવરૂપ છે, તે ભાવરૂપ જ્ઞાન 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 રૂપ રહેશે, તે અજ્ઞાન રૂપ નહીં થાય અને તે અન્ય રૂપ પણ નહીં થાય. જ્ઞાનની પર્યાય અજ્ઞાન રૂપ થઈ જાય અથવા તો અન્ય શ્રદ્ધાન આદિ રૂપ થઈ જાય એમ ત્રણ કાળમાં બનતું નથી. આવી આત્માની ભાવ ભાવ શક્તિ છે, એટલે બીજા ગુણ રૂપે પણ ન થાય અને અન્ય રૂપ પણ ન થાય. જ્ઞાનની પર્યાય છે તે અન્ય રૂપ પણ થાય નહીં, અજ્ઞાન રૂપ પણ થાય નહીં અને શ્રદ્ધાન આદિ રૂપ પણ થાય નહીં, એ જ્ઞાન રૂપ જ રહે. એટલે એની જાત જે છે તો જ્ઞાનની જાત છે, તો જ્ઞાનની જાતે જ રહે એવી આ ભાવ ભાવ શક્તિ છે. આ તો થોડા શબ્દે આચાર્ય ભગવાને બહુ ઊંડા ભાવ ભરી દીધા છે. શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ થઈ એટલે જે જ્ઞાનની જાત છે તે જ્ઞાન ભાવરૂપ રહેશે, સંકિત સદા નિર્મળ શ્રદ્ધારૂપ રહેશે અને ચારિત્રની પર્યાય સ્થિરતા રૂપ જ રહેશે. નિર્મળ પર્યાય એવી ને એવી નિર્મળ રહેશે. તેને કોણ કરશે? તો કહે છે કે કોઈ જ નહીં, તેને કરવી પડતી નથી. એ તો દ્રવ્યનો એવો જ સ્વભાવ છે, ભાવ ભાવ સ્વભાવ છે, એટલે એને કોઈ કરે એવી કરવાની જરૂર જ નથી. એવું વાત છે ભાઈ. અરે ભગવાન, તારી ચીજનો અંદર પત્તો લાગીને સ્વાનુભવ થયો, શુદ્ધ સમ્યક દર્શન થયું, પછી તે શ્રદ્ધાની પર્યાય બદલાઈને અન્ય રૂપ જ્ઞાન આદિ રૂપ ન થઈ જાય અથવા મિથ્યા રૂપ ન થઈ જાય, આ તો આવો ભગવાન આત્માનો સ્વભાવ છે. ભગવાન આત્મા અનંત ગુણનો સમુદ્ર છે, તે અનંત ગુણમાં પોતાના ભાવ પડ્યા છે, તે અન્ય રૂપ ન થાય. જે પોતાના ભાવ પડ્યા છે તે પોતાના ભાવ, જે ભાવ છે કે જે ભાવ રૂપે છે તે ભાવ રૂપે જ રહે, ભલે પર્યાય બદલાય, એક સમયની પર્યાય બીજા સમયની ત્રીજા સમયની, પણ એ એવી ને એવી થાય. ગુણનો જે ભાવ તે ભાવનું ભવન થાય, અહીંયા એ વાત કરી છે કે એવું ગુણનો જે ભાવ છે તે ભાવનું ભવન થવું એ આ ભાવ ભાવ શક્તિને કારણે. ગુણનો જે ભાવ તે ભાવનું ભવન થયું તે ભાવરૂપ રહેશે, ભવિષ્યમાં પણ એમ જ રહેશે, અન્ય રૂપ નહીં થાય. એક ગુણમાં અનંત ગુણનો ભાવ છે, અનંત ગુણમાં એક ગુણનો ભાવ છે, એ વાત જુદી છે. એ તો એક ગુણનું બીજા અનંત ગુણમાં રૂપ છે એની વાત છે, પણ એક ગુણનું પોતાનો જે ભાવ છે, પોતાનો જે મૂળ લક્ષણ રૂપ જે ભાવ છે, તો એવા ભાવનું ભવન થાય તે બદલાઈને અન્ય ભાવ રૂપ ન થાય. જ્ઞાન ભાવ છે તો જ્ઞાન ભાવ રૂપ જ થાય, શ્રદ્ધાના ભાવ રૂપે છે તો શ્રદ્ધાના ભાવ રૂપે જ થાય, પણ એમ નથી કે અન્ય ભાવ રૂપ થાય. શ્રદ્ધાના ભાવપણે પરિણમન થયું તો પછી તે પલટીને જ્ઞાનના ભાવરૂપ ન થાય અથવા અશ્રદ્ધાના ભાવરૂપ પણ ન થાય. શ્રદ્ધા શ્રદ્ધા જ રહેશે, પલટીને તેનું ભવન શ્રદ્ધા જ રહેશે. અસ્તિત્વનો વર્તમાન ભાવ પર્યાય અસ્તિત્વ રૂપે છે, તે પલટીને નિર્મળ અસ્તિત્વ રૂપ જ રહેશે, કાંઈ નાસ્તિત્વ રૂપ કે અન્ય રૂપ નહીં થાય, એમ બધા જ ગુણોમાં સમજી ગયું. આવી આ ભાવ ભાવ શક્તિ છે. આગળ કહે છે 170માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે રાગની ઉત્પત્તિ જ ન થાય, વિતરાગતા થાય તેને આપણે અહિંસા કહીએ છીએ. અને તે ધર્મ છે, તે ચારિત્ર છે. પરની દયાના રાગ એ કાંઈ ચારિત્ર નથી, વાસ્તવમાં એ તો સ્વભાવ ભાવની હિંસા છે. પરની દયાનો ભાવ છે પોતાના સ્વભાવ ભાવની હિંસા છે. પણ આ સત્ય વાત છે, સાધકને ધર્મીને વર્તમાન જે ચારિત્ર ભાવ પ્રગટ છે એ તો સિદ્ધ દશામાં પૂર્ણ ભાવે કાયમ રહેશે. ચારિત્ર તો વિતરાગતા સ્વરૂપ છે. ચોથા ગુણ સ્થાને જે ચારિત્ર દશા થઈ તે ચારિત્ર 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 ભાવે વૃદ્ધિગત થઈને કાયમ રહેશે. હવે તે અચારિત્ર કે રાગપણે થાય એમ નથી. વર્તમાન વિતરાગતા પ્રગતિ એ ભાવ પૂર્ણ વિતરાગતા રૂપ સિદ્ધમાં પણ રહેશે, પણ એ કાંઈ વિતરાગતા છૂટી જાય એમ નથી. એ બદલાઈને બીજા અન્ય ભાવ રૂપ થઈ જાય એમ. તું દેખે છે કે આ તો બધી અંદરની વાત છે બાપુ, સૂક્ષ્મ છે, ઝીણી પડે તો એ જાણવી જ પડશે, તો જ આત્માનું સ્વરૂપ સમજાય ને આત્માનું સ્વરૂપ સમજાય ને એનું મહાત્મા આવે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે પર્યાય દ્રવ્યના આશ્રયે પરિણમી તો પર્યાય દ્રવ્યમાં તન્મય થઈ. પર્યાય તન્મય થઈ એટલે શું? કહે છે કે પર્યાય દ્રવ્ય રૂપ થઈ જાય કે દ્રવ્ય પર્યાય રૂપ થઈ જાય એમ નહીં, એમ તન્મય પણ નથી, પણ પર સન્મુખતા હતી તે સ્વસન્મુખતા થઈ, પરમાં એકત્વ માન્યું હતું તે સ્વમાં એકત્વ માની પ્રગટ થઈ, આને તન્મય થઈ એમ કહેવાય છે. પર્યાય તો પર્યાય રૂપ રહી અને દ્રવ્યનું જ્ઞાન પ્રધાન કરે છે. અહીં કહે છે કે એ જ્ઞાન પ્રધાન રૂપ જે ભાવ પ્રગટ્યા એ હવે કાયમ રહેશે. ભાવ ભાવ શક્તિને કારણે એ હવે કાયમ રહેશે, પલટીને એ અજ્ઞાન કે અશ્રદ્ધાન રૂપ નહીં થાય. આવું દ્રવ્યનું ભાવ ભાવ રૂપ સામર્થ્ય છે. જે ગુણનો જે ભાવ છે, જે ગુણનો જે ભાવ છે તેના ભવનરૂપ પર્યાય પ્રગટ થઈ તો તે ભાવ હવે એવો ને એવો કાયમ રહેશે. આ ભાવ ભાવ છે. છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે રાગથી વ્યવહારથી લાભ થશે એ વાત વિતરાગ માર્ગમાં છે જ નહીં. પહેલા શ્રદ્ધામાં આ પાકો નિર્ણય થવો જોઈએ કે માર્ગ વિતરાગતામય જ છે, એ રાગમય માર્ગ નથી. વિતરાગ માર્ગમાં એ રાગ તો છે જ નહીં. અને એવો પાકો નિર્ણય થવો જોઈએ કે માર્ગ છે તે વિતરાગતામય જ છે અને એનાથી જ કલ્યાણ થશે. વિતરાગ ભાવ વધતા વધતા પૂર્ણ વિતરાગ થાય છે. વિતરાગ ભાવ વધતા વધતા પૂર્ણ વિતરાગ થાય છે. વિતરાગ ભાવ પ્રગટ થયો તે કાયમ રહે છે. તેમ અલ્પ જ્ઞાન મતિશ્રુત જ્ઞાન થયું તે જ્ઞાન 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 ભાવે કાયમ રહી અને પૂર્ણ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન થશે. એટલે જ્ઞાનનું ભવન એ જ્ઞાનનું જ ભવન રહે છે. એવો ભાવ ભાવ છે. આવું ભગવાન આત્માનું સામર્થ્ય છે, બીજાના કારણે કાંઈ જ નથી, પોતાનું સામર્થ્ય. અને આનું નામ આ ભાવભાવ શક્તિ છે. ત્રિકાળ ભાવ છે તેવું વર્તમાન વર્તમાન વર્ત્યા કરશે એમ ત્રિકાળ અને વર્તમાનની સદાય, ત્રિકાળ અને વર્તમાનની સદાય એક જાતિ રહેશે એવું ભાવભાવ શક્તિનું સ્વરૂપ છે. તો આ રીતે આ ભાવભાવ શક્તિનું વર્ણન અહીંયા પૂરું થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત